એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્રે એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ચર્ચા કરવાના છીએ જે ખૂબ પ્રખ્યાત છે અને કદાચ થોડું એમ કહીએ કે વિવાદાસ્પદ પણ.
હા, રોબર્ટ ગ્રીનનું ધ 48 લોઝ ઓફ પાવર, એટલે કે સત્તાના 48 નિયમો.
બરાબર. આ પુસ્તક ઘણા વર્ષો પહેલા લખાયું પણ તેની ચર્ચા આજે પણ એટલી જ થાય છે. કેમ?
જુઓ, તેનું કારણ સીધું છે. સત્તા એટલે કે પાવર એ માનવ સંબંધનો એકદમ મૂળભૂત હિસ્સો છે, ભલે આપણે માનીએ કે ના માનીએ.
એટલે ઓફિસ હોય કે મિત્રોનું ગ્રુપ,
હા કે પછી રાજકારણ, બધે જ આ સત્તાની રમતો, એની ગતિવિધિઓ ચાલતી જ હોય છે. અને આ પુસ્તક એમ સમજો કે એ રમતોના નિયમો સમજાવવાનો પ્રયાસ કરે છે.
એટલે આ નિયમો સમજવાથી આપણે આપણી આસપાસની દુનિયાને વધુ સારી રીતે સમજી શકીએ એમને.
બિલકુલ. અને કદાચ થોડા વધુ સજાગ પણ બની શકીએ કે શું ચાલી રહ્યું છે.
તો ચાલો શરૂઆત કરીએ લેખકથી. રોબર્ટ ગ્રીન કોણ છે? આ વ્યક્તિ આ વિષય પર લખવા માટે એમનામાં શું ખાસ છે?
રોબર્ટ ગ્રીન એ અમેરિકન લેખક છે. મુખ્યત્વે રણનીતિ, સત્તા, માનવ વર્તણૂક આ બધા વિષયો પર લખવા માટે જાણીતા છે.
એમની પૃષ્ઠભૂમિ શું છે, મતલબ એમનો અભ્યાસ?
એમણે ક્લાસિકલ સ્ટડીઝ કર્યું છે, એટલે કે ઇતિહાસ, પ્રાચીન તત્વજ્ઞાન, એ બધાના ઊંડા અભ્યાસુ છે. પણ રસપ્રદ વાત એ છે કે એ ખાલી પુસ્તકો વાંચીને નથી બેઠા.
હા, મેં પણ એવું સાંભળ્યું છે કે લેખક બન્યા પહેલા એમણે જાત જાતના કામ કર્યા છે.
અરે ઘણા. બાંધકામ કામદાર, અનુવાદક, હોલિવૂડમાં પટકથા લેખક, પત્રકાર, લિસ્ટ લાંબુ છે.
વાહ, એટલે આ બધો અનુભવ એમને એક અલગ જ નજર આપતો હશે ને? નહીં?
ચોક્કસપણે. આ જુદા જુદા કામોથી એમને લોકોને અલગ અલગ પરિસ્થિતિઓમાં જોવાની તક મળી. લોકો કેવી રીતે વર્તે છે, સત્તા માટે શું કરે છે, આ બધું એમણે નજીકથી જોયું.
તો એમની વિશિષ્ટતા શું કહેવાય?
એમની ખાસિયત એ છે કે એ હજારો વર્ષના ઇતિહાસ અને ફિલોસોફીમાંથી દાખલાઓ લે છે અને તેને આજની દુનિયા માટે વ્યવહારુ નિયમોમાં ફેરવે છે. એ પોતે કોઈ સત્તાના શિખર પર નથી, પણ સત્તાના બહુ ચતુર નિરીક્ષક અને વિશ્લેષક છે.
રસપ્રદ. તો હવે પુસ્તક પર આવીએ. એનો મુખ્ય વિચાર શું છે? ધ 48 લોઝ ઓફ પાવર કહેવા શું માંગે છે?
જુઓ, પુસ્તકનો એકદમ કેન્દ્રનો વિચાર એ છે કે સત્તા એક સામાજિક રમત છે અને આ રમત નૈતિકતાથી પર છે. મતલબ કે સારી ખરાબ નથી, બસ છે,
હંમેશાથી હતી અને રહેશે એમ.
બરાબર. ગ્રીન કહે છે કે આ રમતના ચોક્કસ નિયમો છે અને શક્તિશાળી લોકો સદીઓથી આ નિયમોનો ઉપયોગ કરતા આવ્યા છે, ભલે જાણે અજાણે. આ પુસ્તક એ નિયમોને સ્પષ્ટ રીતે આપણી સામે મૂકે છે.
તો શું આ પુસ્તક લોકોને વધુ પાવરફુલ બનવાની ટિપ્સ આપે છે, એવો હેતુ છે?
પ્રાથમિક હેતુ તો આ સત્તાની રમતોને સમજાવવાનો જ છે. ગ્રીનનું માનવું છે કે જો તમે આ નિયમો જાણો તો તમે તમારા હિતોનું રક્ષણ કરી શકો
અને બીજા લોકો જે ચાલાકી વાપરતા હોય એનાથી બચી શકો.
બરાબર. આ કોઈ નૈતિકતા શીખવતું પુસ્તક નથી, પણ સત્તા ખરેખર કામ કેવી રીતે કરે છે તેનું વર્ણન છે, જાણે કે સત્તાની એનાટોમી.
અને આ પુસ્તક કઈ સમસ્યાનું સમાધાન લાવવા માંગે છે?
મુખ્યત્વે આપણી ભોળપણની. આપણે માની લઈએ છીએ કે ખાલી મહેનત કરો અને સારા બનો એટલે સફળતા મળી જશે.
પણ ગ્રીન કહે છે કે એટલું પૂરતું નથી.
હા, એ કહે છે કે દુનિયામાં સત્તાની રમતો તો ચાલવાની જ છે. એમાં ટકી રહેવું હોય, આગળ વધવું હોય તો રણનીતિ જોઈએ, સમજદારી જોઈએ અને માણસના સ્વભાવની ઊંડી સમજ પણ જોઈએ. આ પુસ્તક એ જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે.
અને એની લખવાની શૈલી પણ અલગ છે, નહીં? દરેક નિયમ સાથે વાર્તાઓ છે.
હા, એ જ એની ખાસિયત છે. દરેક પ્રકરણ એક નિયમ લે છે, પછી એમાં ઐતિહાસિક વાર્તાઓ હોય, કોણે એ નિયમ પાળીને સફળ થયું, કોણે એ નિયમ તોડીને નિષ્ફળ ગયું,
અને સાથે સિદ્ધાંતોની ચર્ચા પણ.
હા, કીઝ ટુ પાવરમાં એ નિયમ પાછળનું મનોવિજ્ઞાન સમજાવે છે અને ક્યારેક રિવર્સલ પણ આપે છે, એટલે કે ક્યારે આ નિયમ ન વાપરવો જોઈએ એની ચેતવણી.
સારું, તો હવે થોડા મુખ્ય નિયમોમાં ઊંડા ઉતરીએ. 48 એ 48 તો શક્ય નથી, પણ કેટલાક મહત્વના નિયમો જોઈએ જે પુસ્તકનો સાર આપે. પહેલો જ નિયમ લઈએ, ક્યારે માલિકથી વધુ ચમકશો નહીં. શું મતલબ આનો?
આનું સીધું મતલબ છે કે તમારા બોસ કે જેમના હાથમાં પાવર છે એમને ક્યારે એવું ન લાગવા દો કે તમે એમનાથી વધુ સારા છો, ભલે તમે હો.
એટલે આપણી આવડત દેખાડવી નહીં?
ના, એવું નહીં, પણ એ દેખાડવાની રીત એવી હોવી જોઈએ કે એમને અસુરક્ષિત ન લાગે. તમારી ચમકથી એમની ઈર્ષા ન જાગવી જોઈએ. ગ્રીન લુઈ 14માના મંત્રી નિકોલસ ફુકેટનો દાખલો આપે છે.
હા, જેણે રાજા કરતા પણ ભવ્ય પાર્ટી આપી હતી
અને પછી જેલમાં ગયો. એટલે વાત પ્રતિભા છુપાવવાની નથી, પણ તેને કેવી રીતે રજૂ કરવી તેની કળાની છે.
એટલે અહીં દેખાવ અને લોકો શું ધારે છે એ બહુ મહત્વનું છે. આ મને નિયમ 5 યાદ અપાવે છે. પ્રતિષ્ઠા પર ઘણું નિર્ભર છે, જીવનની જેમ તેની રક્ષા કરો. આ બંને જોડાયેલા લાગે છે.
બિલકુલ જોડાયેલા છે. પ્રતિષ્ઠા એટલે કે રેપ્યુટેશન એ તમારી સત્તાનો પાયો છે. લોકો તમને કઈ નજરે જુએ છે એના પર તમારી શક્તિનો આધાર છે.
સારી પ્રતિષ્ઠા હોય તો
એ તમારા વતી કામ કરે, તમને ડરામણા બનાવી શકે, તકો ઊભી કરી શકે. પણ એકવાર એ ખરડાય પછી પાછી મેળવવી બહુ અઘરી. એટલે ગ્રીન કહે છે, જીવની જેમ સાચવો.
બાપરે, આ બંને નિયમો બતાવે છે કે સત્તાની રમતમાં સાચી હકીકત કરતાં દેખાવ કદાચ વધુ મહત્વનો છે.
ઘણીવાર એવું જ હોય છે.
દેખાવની વાત નીકળી છે તો નિયમ 3, તમારા ઈરાદા છુપાવો. આ તો થોડું રહસ્યમય લાગે છે, હંમેશા બધું જ છુપાવીને રાખવાનું.
ગ્રીનની દલીલ એમ છે કે જો લોકોને ખબર પડી જાય કે તમે શું કરવાના છો, તો એ લોકો વિરોધ કરી શકે, તમારી યોજના બગાડી શકે. જો તમે લોકોને અંધારામાં રાખો તો તમે પરિસ્થિતિ પર વધુ કાબુ રાખી શકો અને કદાચ એમને તમારી મરજી મુજબ વાળી શકો. આનો મતલબ એ નથી કે જુઠ્ઠું બોલો, પણ બધું કહેવાની જરૂર નથી.
એટલે ઓછું બોલવું, જે નિયમ 4 છે, એ પણ આની સાથે જોડાયેલું છે.
હા, ઓછું બોલવું અને ઈરાદા સ્પષ્ટ ન કરવા એ ઘણીવાર વધુ શક્તિશાળી નીવડે છે.
પણ આ બધું થોડું અપ્રામાણિક નથી લાગતું? સંબંધો તો વિશ્વાસ પર બને ને.
અને આ જ આ પુસ્તકની મુખ્ય ટીકા છે. ગ્રીનનો દૃષ્ટિકોણ એકદમ વ્યવહારવાદી છે, નૈતિકતાથી પર. એ કહે છે કે સત્તાની દુનિયામાં શું અસરકારક છે એ વધુ મહત્વનું છે, શું સાચું છે એ નહીં.
તો એનો હેતુ શું છે આ બધું બતાવીને?
એમનો હેતુ એ બતાવવાનો છે કે જુઓ, ઇતિહાસમાં શક્તિશાળી લોકોએ આ બધી યુક્તિઓ વાપરી છે. ભલે આપણને ન ગમે, પણ આ જાણકારી આપણને બચાવ માટે પણ કામ લાગી શકે છે.
સમજાયું. એટલે આ નિયમો જાણીએ તો ખબર પડે કે ક્યારે કોઈ આપણી સાથે આવી રમત રમી રહ્યું છે. બરાબર, ચાલો હવે થોડા કામ અને વ્યૂહરચનાવાળા નિયમો જોઈએ. નિયમ 9, તમારી ક્રિયાઓ દ્વારા જીતો, દલીલ દ્વારા ક્યારેય નહીં. આ મને બહુ પ્રેક્ટિકલ લાગે છે.
હા, કારણ કે દલીલમાં જીતવાથી શું મળે? ક્ષણિક સંતોષ, પણ સામેવાળાનો અહંકાર ગવાય, સંબંધ બગડે, લાંબા ગાળે નુકસાન થાય
અને કાયમી દુશ્મની પણ થઈ શકે.
બરાબર. એના કરતાં જો તમે તમારી વાત શબ્દો વગર તમારા કામથી, પરિણામોથી સાબિત કરો, તો એની અસર બહુ ઊંડી અને લાંબી ચાલે છે. લોકો જે જુએ છે એના પર વધુ ભરોસો કરે છે.
અને આ જ લાઇનમાં નિયમ 28, હિંમત ભેર કાર્યમાં ઉતરો, આ પણ મહત્વનું લાગે છે.
ચોક્કસ. ડર અને સંકોચ ચેપી છે. જો તમે કોઈ કામ શરૂ કરતા ખચકાશો તો બીજાઓને પણ શંકા થશે, તમારી સફળતાની શક્યતા ઘટી જશે.
તો શું કરવું જોઈએ?
ગ્રીન કહે છે કે હિંમતથી, આત્મવિશ્વાસથી શરૂઆત કરો. ભલે થોડું જોખમ હોય, ભૂલો થાય તો ભલે થાય, પણ અનિર્ણાયકતા એનાથી વધુ નુકસાન કરે છે. હિંમત લોકોને ખેંચે છે, પ્રભાવિત કરે છે.
અને અંતે એક નિયમ જે આ બધાને જાણે બાંધતો હોય એવો લાગે છે, નિયમ 48, આકારહીનતા ધારણ કરો. આ શું છે?
આ પુસ્તકના સૌથી ઊંડા નિયમોમાંથી એક છે. આનો મતલબ છે, લૌચિક બનો, અનુકૂલન સાધો, કોઈ એક જ રીત, એક જ ઓળખ, એક જ સ્વરૂપને વળગી ન રહો.
કેમ?
કારણ કે જો તમે અનુમાનિત હશો, જો લોકોને ખબર હશે કે તમે કેવા છો, શું કરશો, તો તમારા દુશ્મનો તમારા પર હુમલો કરી શકશે. પાણી જેવા બનો.
પાણી જેવા?
હા, જે કોઈ પણ વાસણમાં સમાઈ જાય, કોઈ પણ અડચણમાંથી રસ્તો કાઢી લે. પરિસ્થિતિ પ્રમાણે બદલાતા રહેવાની ક્ષમતા એ છેલ્લી શક્તિ છે.
વાહ, આકારહીનતા, આ ખરેખર વિચારવા જેવું છે. આખી ચર્ચા પરથી મને કેટલાક મુખ્ય વિચારો સ્પષ્ટ થતા દેખાય છે. પહેલું તો એ કે આ પુસ્તક સત્તાને નૈતિકતાના દ્રષ્ટિકોણથી નથી જોતું, એક રમત તરીકે જુએ છે.
બરાબર. પહેલો મુખ્ય સંદેશ એ છે, અમૌખિક વ્યવહારવાદ. ક્રિયાઓ સારી કે ખરાબ નથી, પણ અસરકારક છે કે બિનઅસરકારક. બીજું, દેખાવ અને ધારણાની સર્વોપરિતા.
હા, તમે કેવા દેખાઓ છો, લોકો શું માને છે, એ હકીકત કરતાં વધુ મહત્વનું બની જાય છે. આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં આ તો બહુ જ સાચું લાગે છે.
એકદમ. ત્રીજો સંદેશ છે, લાગણીઓ પર કાબુ અને વ્યૂહાત્મક ધીરજ.
એટલે ગુસ્સો, પ્રેમ, ઈર્ષ્યા, આ બધી લાગણીઓ નિર્ણયને નબળો પાડે.
હા, શાંત અને તર્કબદ્ધ રહેવું એ શક્તિ છે. ચોથો મુદ્દો છે, માહિતીનો વ્યૂહાત્મક ઉપયોગ. શું કહેવું, ક્યારે કહેવું, કેટલું કહેવું, આ બધું સત્તાની રમતમાં બહુ મહત્વનું છે.
અને છેલ્લે, જેની હમણાં જ વાત કરી, લવચિકતા.
પાંચમો મુખ્ય સંદેશ, અનુકૂલન ક્ષમતા અને આકારહીનતા. બદલાતા સમયમાં ટકી રહેવા અને સફળ થવા માટે ફ્લેક્સિબલ રહેવું જરૂરી છે. આ બધા વિચારો મળીને સત્તાનું એક જટિલ પણ વ્યવહારુ ચિત્ર ઊભું કરે છે.
પુસ્તકમાં ઘણા એવા વાક્યો કે વિચારો છે જે મગજમાં ચોંટી જાય. જેમ કે એક વિચાર છે કે જ્યારે તમે તમારી પ્રતિભા દેખાડો છો ને, ત્યારે ઈર્ષ્યા જગાડવી સ્વાભાવિક છે. તમે બીજાઓની નાની લાગણીઓની ચિંતામાં જીવન વેડફી ન શકો. આ થોડું કઠોર લાગે છે, પણ
એમાં સચ્ચાઈ છે. નહીં, મતલબ કે જો તમારે આગળ વધવું છે તો થોડું ઘર્ષણ તો થશે જ. ટીકા, ઈર્ષ્યા, એનો સામનો કરવા તૈયાર રહેવું પડે.
બીજો એક વિચાર, બધું દેખાવ પર નક્કી થાય છે, જે દેખાતું નથી તે ગણાતું નથી. ફરીથી એ જ વાત.
હા, છબીનું મહત્વ. અને આ જુઓ, ગુસ્સો વ્યૂહાત્મક રીતે નુકસાનકારક છે. હંમેશા શાંત રહો. પણ જો તમે શાંત રહીને તમારા દુશ્મનોને ગુસ્સે કરી શકો તો તમને ફાયદો થાય છે.
વાહ, એટલે પોતાની લાગણી પર કાબુ અને બીજાની લાગણીનો ઉપયોગ.
બરાબર, ભાવનાત્મક શિસ્ત અને એનો વ્યૂહાત્મક ઉપયોગ. અને એક છેલ્લો વિચાર જે મને મહત્વનો લાગે છે, લોકો ઘણીવાર કડવા સત્ય કરતાં મીઠી ભ્રમણા પસંદ કરે છે.
આ માનવ સ્વભાવ વિશે ઘણું કહી જાય છે.
ખરેખર.
તો આ બધા નિયમો અને વિચારો જાણ્યા પછી સવાલ એ થાય કે આનો રોજિંદા જીવનમાં ઉપયોગ કેવી રીતે કરવો? શું આ બધું જાણીને આપણે વધુ સારા માણસ બનીશું કે વધુ ચાલાક?
જો, આ જ્ઞાન છે ને, એ બેધારી તલવાર જેવું છે. કોઈ એનો ઉપયોગ બીજાને છેતરવા કરી શકે, પણ
એનો સારો ઉપયોગ પણ થઈ શકે.
હા, એનો સૌથી સારો ઉપયોગ છે પોતાની રક્ષા માટે અને પરિસ્થિતિને વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે.
જેમ કે ઓફિસમાં આ કેવી રીતે કામ લાગે?
ઓફિસમાં નિયમ 1, બોસથી વધુ ન ચમકવું, કે નિયમ 9, કામથી જીતો, એ ઉપરી અધિકારીઓ અને સાથે કામ કરનારાઓ સાથેના સંબંધો સાચવવામાં મદદ કરે.
મીટિંગમાં કે વાટાઘાટમાં
ત્યાં ઓછું બોલવું, બીજાના ઈરાદા સમજવાનો પ્રયાસ કરવો, નિયમ 3 ફાયદો કરાવે, અને પોતાની રેપ્યુટેશન, નિયમ 5 સાચવીએ તો કારકિર્દી માટે હંમેશા જરૂરી છે.
અરે, અંગત જીવનમાં કે પછી રક્ષણ માટે?
અંગત જીવનમાં કોના પર કેટલો ભરોસો મુકાય એ સમજવામાં મદદ મળે. રક્ષણ માટે જો કોઈ વધુ પડતી ઉદારતા દેખાડતું હોય, નિયમ 12 પસંદગીયુક્ત પ્રામાણિકતા, તો તમે થોડા સાવચેત થઈ શકો.
અથવા કોઈ ઉતાવળ કરાવતું હોય તો?
હા, જો કોઈ ઉતાવળમાં નિર્ણય લેવા દબાણ કરતું હોય, નિયમ 35નું ઉલ્લંઘન, સમય નીકળા, તો તમે સમજી શકો કે આ કોઈ યુક્તિ હોઈ શકે છે. ટૂંકમાં, આ નિયમોનું જ્ઞાન આપણને ભોળા બનતા રોકે છે.
આ આખી વાતચીત પછી મને એવું લાગે છે કે મારા માટે સૌથી મોટી શીખ એ છે કે આ સત્તાની રમત ખરેખર બધેલ છે, આપણે માનીએ કે ન માનીએ.
હા, એને અવગણી શકાય નહીં.
એટલે એના વિશે જાગૃત રહેવું એ જ પહેલું પગલું છે. અને હા, દેખાવનું મહત્વ આપણે જેટલું ધારીએ છીએ એના કરતાં કદાચ ઘણું વધારે છે.
મારા માટે પેલો આકારહીનતાનો વિચાર, નિયમ 48, ખૂબ અસરકારક રહ્યો. આ સતત બદલાતી દુનિયામાં અનુકૂલન સાધવાની ક્ષમતા, ફ્લેક્સિબલ રહેવું, એ જ સાચી શક્તિ છે. અને એ પણ કે સત્તા એ ખાલી પદ નથી, પણ એક કળા છે, એક કૌશલ્ય છે,
જેને શીખી શકાય છે, વિકસાવી શકાય છે.
બરાબર. જો કે એને નૈતિક પાસા ઉપર વિચારવું બહુ જ જરૂરી છે.
તો શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર છોડીને જઈએ. શું આ નિયમોને સમજવાથી લોકો ખરેખર વધુ સાવચેત બને છે અને કદાચ આડકતરી રીતે વધુ નૈતિક પણ, કારણ કે તેઓ ચાલાકીને ઓળખી શકે છે?
કે પછી
આનાથી સમાજમાં વધુ પડતો સંદેહ અને અવિશ્વાસ પેદા થાય છે? આ એક જટિલ સવાલ છે જેના પર વિચારવા જેવું છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.